એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવી દુનિયાની સફર કરવાના છીએ જે આપણી પૃથ્વીનો એમ સમજો ને 70% વધુ ભાગ રોકે છે, પણ જેના વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ.
હા, દરિયાઈ જીવવિજ્ઞાન એટલે કે સમુદ્રના ઊંડાણમાં જે જીવન ધબકે છે એની વાત.
બરાબર. અને આ કોઈ નાની સુન્ની દુનિયા નથી, ખરું ને?
અરે બિલકુલ નહીં. આપણા ગ્રહની આબોહવાને નિયંત્રિત કરવાથી લઈને આપણે જે શ્વાસ લઈએ છીએ ને, એમાંનો લગભગ અડધો ઓક્સિજન એ આ સમુદ્રી જીવન જ પૂરું પાડે છે.
ઓહ
હા. અને આપણી આજની જે ચર્ચા છે એનો આધાર છે ફિલિપ વી મ્લાડેનોવના પુસ્તકો, જે આપણને આ અદ્ભુત અને શું કહેવાય જટિલ દુનિયાની એક ઝલક આપે છે.
એટલે જ મને લાગે છે કે આ વિષય આજે વધારે મહત્વનો છે, કારણ કે આપણી જે પ્રવૃત્તિઓ છે એની અસર હવે સેક સમુદ્રના ઊંડાણ સુધી પહોંચી રહી છે. આ ક્લાઇમેટ ચેન્જ, પ્રદૂષણ, આ બધું દરિયાઈ જીવન માટે ખતરો છે.
બહુ મોટો ખતરો. બરાબર કહ્યું. એટલે આ ચર્ચા ખાલી જિજ્ઞાસા સંતોષવા માટે નથી, પણ આપણા ગ્રહના ભવિષ્ય અને આપણી જે જવાબદારીઓ છે એ સમજવા માટે પણ છે. મ્લાડેનોવનું કામ આપણને સમજાવે છે કે સમુદ્ર ખરેખર કેટલો મહત્વનો છે.
તો ચાલો આ ઊંડાણમાં ડૂબકી મારીએ. શરૂઆત કરીએ લેખકથી. ફિલિપ વી મ્લાડેનોવ કોણ છે તેઓ, અને એમનો દ્રષ્ટિકોણ શા માટે આટલો મહત્વનો ગણાય?
જુઓ, ફિલિપ વી મ્લાડેનોવ એ ન્યૂઝીલેન્ડની યુનિવર્સિટી ઓફ ઓટાગોમાં મરીન સાયન્સના પ્રોફેસર એમેરિટ્સ છે.
એમેરિટ્સ એટલે
નિવૃત્તિ પછી પણ યુનિવર્સિટી સાથે સન્માનભેર જોડાયેલા રહેલા પ્રોફેસર. એમની પાસે દરિયાઈ જીવ વિજ્ઞાનના ક્ષેત્રમાં દાયકાઓનો અનુભવ છે, સંશોધનનો પણ અને ભણાવવાનો પણ.
અચ્છા, એટલે કે ખાલી પુસ્તકો વાંચીને નથી લખ્યું એમણે, જાતે કામ કર્યું છે.
હા હા, ચોક્કસ. અને એ પણ કોઈ એક જગ્યાએ નહીં, એમણે ધ્રુવીય પ્રદેશોના બર્ફીલા પાણીથી લઈને પેલી ગરમ કોરલ રીફ્સ હોય ને ત્યાં સુધી લગભગ દરેક પ્રકારના દરિયાઈ વાતાવરણમાં સંશોધન કર્યું છે. એમનું ખાસ ધ્યાન તો દરિયાઈ અપૃષ્ઠવંશી પ્રાણીઓ પર રહ્યું છે, સ્ટારફેશ, સી અર્ચીન એ બધા.
આટલા બધા અનુભવો, તો પછી એમના દ્રષ્ટિકોણમાં શું ખાસિયત છે?
બે મુખ્ય બાબતો કહી શકાય. પહેલું, તેઓ ખૂબ જ જટિલ વૈજ્ઞાનિક વાતોને પણ એકદમ સરળ અને રસ પડે એવી રીતે સમજાવી શકે છે.
એ તો બહુ અગત્યનું.
હા. અને બીજું, એમના લખાણમાં થિયરી અને પ્રેક્ટિકલ અનુભવો, મતલબ પોતાના ફિલ્ડ વર્કના અનુભવો, એનો સરસ મેળ જોવા મળે છે. એ ખાલી શું છે એ નથી કહેતા, પણ શા માટે અને કેવી રીતે છે એ પણ સમજાવે છે. અને દક્ષિણ ગોળાર્ધમાં કામ કર્યું હોવાથી એમને એક ગ્લોબલ પર્સ્પેક્ટિવ, એક વૈશ્વિક દ્રષ્ટિકોણ મળ્યો છે.
સરસ. તો હવે એમના પુસ્તકોના મુખ્ય વિચાર પર આવીએ. તેઓ આપણને સમુદ્ર વિશે શું કહેવા માંગે છે? શું છે એનો સાર?
મૂળભૂત રીતે બ્લાડેનોવે એવું કહે છે કે ભાઈ, મહાસાગર એ ખાલી પાણીનો મોટો ભંડાર નથી, એ એક જીવંત થ્રી ડાયમેન્શનલ એટલે કે ત્રિપરિમાણીય દુનિયા છે. એના પોતાના ભૌતિક અને રાસાયણિક નિયમો છે.
જેમ કે
તાપમાન, દબાણ, ખારાશ, પ્રકાશ ક્યાં સુધી પહોંચે છે, આ બધું જ જમીન કરતાં સાવ જ અલગ છે.
અને આ અલગ નિયમોને કારણે જ ત્યાંનું જીવન પણ અલગ છે.
બરાબર પકડ્યું. આ જે યુનિક અનન્ય પરિસ્થિતિઓ છે એણે જ ત્યાં અકલ્પનીય જૈવ વિવિધતા અને જટિલ ઇકોસિસ્ટમ્સને જન્મ આપ્યો છે. બ્લાડેનો ભાર મૂકે છે કે દરિયાઈ જીવવિજ્ઞાનને સમજવું એ પૃથ્વીના સ્વાસ્થ્ય, એના ભૂતકાળ અને ભવિષ્યને સમજવાની ચાવી છે, ખાસ કરીને અત્યારે.
હા, અત્યારે જ્યારે આપણે બધું બદલી રહ્યા છીએ.
હા, જ્યારે માનવીય પ્રવૃત્તિઓથી આખી પૃથ્વી બદલાઈ રહી છે ત્યારે સમુદ્રને સમજવો ખૂબ જ જરૂરી બની જાય છે.
તો આ પુસ્તકો કોના માટે છે, એનો ઉદ્દેશ્ય શું છે?
આ પુસ્તકો કોઈ પણ જિજ્ઞાસુ વ્યક્તિ માટે છે, વિદ્યાર્થીઓ હોય, પર્યાવરણ પ્રત્યે સભાન નાગરિકો હોય, ટૂંકમાં જેને પણ સમુદ્રના આ અજાયબ વિશ્વ વિશે જાણવું છે એમના માટે. એનો હેતુ દરિયાઈ જીવન, એના સિદ્ધાંતો, ઇકોસિસ્ટમ્સ અને એમાં આપણી શું ભૂમિકા છે, શું જવાબદારી છે, એની મૂળભૂત પણ નક્કર સમજ આપવાનો છે.
અને આ પુસ્તકો આપણને આ સફર કરાવે કેવી રીતે, શું ક્રમ હોય છે?
શરૂઆત થાય છે સમુદ્રના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમજવાથી. પાણી કેમ આટલું ખાસ છે, ઊંડાઈ સાથે દબાણ અને તાપમાન કેમ બદલાય, પ્રકાશ ક્યાં સુધી જાય વગેરે.
ઓકે, બેઝિક્સથી.
હા, પછી આપણે મળીએ છીએ ત્યાંના રહેવાસીઓને, એકદમ સૂક્ષ્મ પ્લાન્કટોનથી લઈને વેલ જેવી મોટી માછલીઓ અને છેક તળિયે રહેતા વિચિત્ર જીવો સુધી. એમના જીવન અને એમના અનુકૂલન વિશે જાણીએ છીએ.
અને પછી આવે એમના ઘર, એટલે કે ઇકોસિસ્ટમ્સ.
બરાબર. ત્યાર પછી આપણે કોરલ રીફ, કેલ્પ ફોરેસ્ટ, ઊંડો સમુદ્ર, ધ્રુવીય પ્રદેશો, પેલું હાઇડ્રોથર્મલ વેન્ટ્સ, એવી મુખ્ય ઇકોસિસ્ટમ્સની જાણે મુલાકાત લઈએ છીએ. અને છેલ્લે આખી વાત માનવીય જોડાણ પર આવે છે,
આપણી અસરો અને બચાવના પ્રયત્નો.
હા, આપણી પ્રવૃત્તિઓની શું અસર થાય છે અને સંરક્ષણની શું જરૂર છે એના પર. આખા પુસ્તકનો સૂરજ એ છે કે બધું જ એકબીજા સાથે જોડાયેલું છે અને સમુદ્ર પૃથ્વી માટે કેટલો અનિવાર્ય છે.
ચાલો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ દરિયાઈ પર્યાવરણથી. તમે દબાણની વાત કરી, જમીન કરતા સમુદ્રનું વાતાવરણ કઈ રીતે આટલું અલગ છે?
હા, દબાણ એ બહુ મોટો તફાવત છે. જો આપણે જમીન પર જે હવાના દબાણનો અનુભવ કરીએ છીએ ને, એના કરતાં દરિયામાં 10 મીટર ઊંડે જઈએ એટલે લગભગ એટલું જ દબાણ વધી જાય.
ઓ બાપરે, દર 10 મીટરે?
હા, એટલે ઊંડા સમુદ્રમાં તો દબાણ એટલું ભયાનક હોય જાણે તમારા શરીરના દરેક ચોરસ ઇંચ પર એક હાથી ઊભો હોય.
કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
છે ને? આ ઉપરાંત પાણી ગરમીને જાળવી રાખે છે એટલે તાપમાનમાં જમીન જેટલા મોટા ફેરફાર નથી થતા. પણ હા, ઊંડાઈએ તે ખૂબ જ ઠંડુ હોય છે. અને પેલી ખારાશ, સેલિનિટી, એ પણ બહુ મહત્વનું પરિબળ છે.
અને પ્રકાશ, એ તો બહુ ઊંડે સુધી નહીં જતો હોય ને?
ના, બિલકુલ નહીં. સૂર્યપ્રકાશ પાણીમાં જાજો ઊંડે સુધી પ્રવેશી જ ન શકે. ઉપરનો જે ભાગ છે જ્યાં પ્રકાશ પહોંચે એને ફોટિક ઝોન કહેવાય. લગભગ બધું જ પ્રકાશ સંશ્લેષણ, એટલે કે છોડ અને શેવાળ જે ખોરાક બનાવે એ પ્રક્રિયા,
એ આ ઉપરના ભાગમાં જ થાય.
બરાબર, આ ફોટિક ઝોનમાં જ થાય. એની નીચેનો જે વિશાળ વિસ્તાર છે એ એફોટિક ઝોન કહેવાય. ત્યાં કાયમ માટે અંધારું. આ બે ઝોન દરિયાઈ જીવનને મૂળભૂત રીતે વહેંચી નાખે છે.
અને સમુદ્રના પ્રવાહો, આપણે એના વિશે પણ સાંભળીએ છીએ, એનું શું મહત્વ છે?
અરે, સમુદ્રના પ્રવાહો તો પૃથ્વીની, સમજો ને કે રુધિરાભિસરણ તંત્ર જેવા છે. એ ગ્લોબલ કન્વેયર બેલ્ટની જેમ કામ કરે છે. ગરમ પાણીને ધ્રુવ તરફ લઈ જાય અને ઠંડા પાણીને વિષુવવૃત્ત તરફ.
ઓ, એટલે તાપમાન જળવાઈ રહે?
હા, એનાથી પૃથ્વીનું તાપમાન નિયંત્રિત રહે છે. એટલું જ નહીં, એ પોષક તત્વો અને લાખો નાના દરિયાઈ જીવોને આખી દુનિયામાં ફેલાવે છે. આ પ્રવાહો જમીન પરના પવનો કરતાં પણ વધુ શક્તિશાળી અને સતત હોય છે.
વાહ, આ પર્યાવરણમાં રહેતા જીવો પણ કેવા અદ્ભુત હશે. ચાલો એમના વિશે વાત કરીએ. મ્લાડેનો એમને કઈ રીતે વર્ગીકૃત કરે છે, જીવનશૈલી પ્રમાણે?
હા, મુખ્યત્વે એમની જીવનશૈલીના આધારે. પહેલા છે પ્લેન્કટોન. આ ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય ભટકનારા. આ એવા સૂક્ષ્મ જીવો છે જે મોટે ભાગે પાણીના પ્રવાહ સાથે તણાય છે, પોતાની રીતે જાજુ તરી શકતા નથી.
અચ્છા.
આમાં બે મુખ્ય પ્રકાર છે. ફાઇટોપ્લેન્કટોન, આ સૂક્ષ્મ વનસ્પતિઓ છે, જાણે સમુદ્રનું ઘાસ.
અને આ જ એ જીવો છે જે પેલો ઓક્સિજન બનાવે છે, ખરું ને? મેં ક્યાંક વાંચ્યું હતું.
હા, બિલકુલ. આ વાત ખરેખર મતલબ અકલ્પનીય છે. આપણે જે શ્વાસ લઈએ છીએ એમાંનો લગભગ અડધો ઓક્સિજન આ ટચુકડા ફાઇટોપ્લેન્કટોન બનાવે છે.
શું વાત કરો છો, અડધો ઓક્સિજન?
હા, પૃથ્વી પરના જીવન માટે એમનું યોગદાન કેટલું મોટું છે એ વિચારો. અને એ દરિયાઈ ખોરાક શૃંખલાનો પાયો પણ છે, બધા એના પર નભે છે.
અદ્ભુત. અને પ્લેન્કટોનનો બીજો પ્રકાર કયો?
બીજો પ્રકાર છે ઝૂ પ્લેન્કટોન. આ સૂક્ષ્મ પ્રાણીઓ છે જે કાં તો ફાઇટોપ્લેન્કટોનને ખાય અથવા બીજા ઝૂ પ્લેન્કટોનને. આમાં ઘણા મોટા દરિયાઈ જીવોના લાર્વા, એટલે કે બચ્ચા પણ સામેલ હોય છે. તમે જુઓ તો મોટાભાગના દરિયાઈ જીવો પોતાનું જીવન આ પ્લેન્કટોન તરીકે શરૂ કરે છે.
ઓ, રસપ્રદ. પ્લેન્કટોન સિવાય બીજા કયા પ્રકારો છે?
પછી આવે છે નેક્ટોન. આ એટલે તરવૈયા. આ જીવો પોતાની મરજી મુજબ તરી શકે છે, પ્રવાહોનો સામનો કરી શકે છે.
એટલે કે માછલીઓ, વેલ વગેરે?
હા, માછલીઓ, વેલ, ડોલ્ફિન, સીલ, દરિયાઈ કાચબા, સાપ, સ્ક્વિડ, આ બધા નેક્ટોનમાં આવે. એમનામાં તરવા, શિકાર કરવા, શિકારીઓથી બચવા, એના માટે ગજબના અનુકૂલનો હોય છે. ધારા રેખીય શરીર, છદ્માવરણ, એ બધું.
અને ત્રીજો પ્રકાર કયો?
ત્રીજો છે બેન્થોસ. આ જીવો સમુદ્રના તળિયે, એટલે કે બેન્થિક ઝોનમાં રહે. કાં તો તળિયા પર ચોંટીને રહે, જેમ કે પરવાળા, સ્પોન્જ, સી એનિમની અથવા તળિયાની અંદર દર બનાવીને, કેટલા કૃમી, ચીપ.
અચ્છા, તળિયાના રહેવાસી.
હા, એમના અનુકૂલનો પણ એમની જગ્યા પ્રમાણે અલગ હોય. ખડકાળ તળિયે ચોંટવાની ક્ષમતા, રહેતાળ તળિયામાં ખોદીને રહેવાની ક્ષમતા વગેરે. તેઓ કાં તો પાણીમાંથી ખોરાકના કણો ગાળીને ખાય, જેને સસ્પેન્શન ફીડિંગ કહેવાય, અથવા તળિયે જમા થયેલો કચરો ખાય, જેને ડિપોઝિટ ફીડિંગ કહેવાય.
આ બધા જીવોએ આટલા કઠિન પર્યાવરણમાં ટકી રહેવા કેવા કેવા અનુકૂલનો સાધ્યા હશે? કોઈ એકાદ રસપ્રદ ઉદાહરણ આપો ને.
અરે ઘણા છે. એક તો પેલું બાયોલ્યુમિનેસન્સ.
હા, પ્રકાશ ઉત્પન્ન કરવું તે.
બરાબર. ઊંડા સમુદ્રના કાયમી અંધકારમાં ઘણા જીવો પોતાના શરીરમાંથી જ પ્રકાશ ઉત્પન્ન કરી શકે છે. આ કોઈ જાદુ નથી, પણ રાસાયણિક પ્રક્રિયા છે. તેઓ આ પ્રકાશનો ઉપયોગ શિકારને આકર્ષવા, પોતાના સાથીને શોધવા, અથવા તો શિકારીને ડરાવીને ભગાડવા માટે કરે છે. જરા વિચારો, કાળા અંધારામાં ટમટમતા જીવો.
સાચે જ કોઈ ફેન્ટસી ફિલ્મ જેવું લાગે. બીજું કોઈ આવું અદ્ભુત અનુકૂલન?
બીજું છે પેલા અત્યંત ઊંચા દબાણ સામે ટકી રહેવાની ક્ષમતા. ઊંડા સમુદ્રના જીવોના શરીર જ એ રીતે બનેલા હોય છે કે પેલું પ્રચંડ દબાણ એમને કચડી ન નાખે. એમના કોષો, એમના પ્રોટીન બધું અલગ રીતે કામ કરે છે. હકીકતમાં માળેનાઓના પુસ્તકોનો એક મહત્વનો વિચાર એ છે કે દરિયાઈ જીવોએ ફક્ત પાણીમાં રહેવા માટે અનુકૂલન નથી સાધ્યું, તેઓએ એવા પડકારોના ઉકેલો વિકસાવ્યા છે જે જમીન પર અસ્તિત્વમાં જ નથી.
વાહ, આ જીવો અને તેમના અનુકૂલન વિશે જાણીને ખરેખર નવાઈ લાગે છે. પણ તેઓ રહે છે ક્યાં? મતલબ દરિયામાં પણ અલગ અલગ વિસ્તારો હશે ને, જેમ જમીન પર જંગલો, રણ, પર્વતો હોય છે.
હા, ચોક્કસ. દરિયામાં પણ ઘણી જુદી જુદી ઇકોસિસ્ટમ્સ છે. ચાલો આપણે બે ત્રણ મુખ્ય અને રસપ્રદ ઇકોસિસ્ટમ્સની વાત કરીએ. પહેલું, કોરલ રીફ્સ, પરવાળાના ટાપુઓ. આને સમુદ્રના વર્ષાવનો કહેવાય છે.
વર્ષાવનો? શા માટે? જંગલ જેવું તો કંઈ હોતું નથી ત્યાં.
હા, પણ જમીન પરના વર્ષાવનોની જેમ કોરલ રીફ્સ પણ પ્રમાણમાં નાના વિસ્તારમાં અતિશય જૈવ વિવિધતા ધરાવે છે. એટલા માટે હજારો પ્રજાતિઓ, માછલીઓ, અપૃષ્ઠવંશીઓ, શેવાળ, બધું જ અહીં આશ્રય અને ખોરાક મેળવે છે.
અને એનો આધાર શું છે?
એનો આધાર છે કોરલ નામના નાના પ્રાણીઓ અને એમના શરીરમાં રહેતા ઝુકસેનથેલી નામના શુકર્મ શેવાળ. એ બંને વચ્ચે સહજીવનનો સંબંધ છે. પણ આજે આ સુંદર ઇકોસિસ્ટમ મોટા ખતરામાં છે.
હા, પેલું કોરલ બ્લીચિંગ જે સાંભળીએ છીએ એ શું છે બરાબર?
જુઓ, જ્યારે સમુદ્રનું પાણી વધુ પડતું ગરમ થઈ જાય ને, ત્યારે કોરલ તણાવમાં આવી જાય અને પોતાના શરીરમાંથી પેલા શેવાળને કાઢી મૂકે છે. હવે શેવાળ જ કોરલને રંગ અને ખોરાક પૂરો પાડે છે.
ઓ, એટલે શેવાળ જાય એટલે રંગ પણ જાય?
બરાબર. શેવાળ વગર કોરલ સફેદ થઈ જાય. આ છે બ્લીચિંગ. જો તાપમાન લાંબો સમય ઊંચું રહે તો કોરલ મરી પણ જાય. બીજો ખતરો છે સમુદ્રનું એસિડીકરણ. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધે છે ને, એ પાણીમાં ભળીને એસિડ બનાવે. એનાથી કોરલ અને બીજા છીપવાળા જીવો માટે પોતાનું કવચ બનાવવું મુશ્કેલ બની જાય છે.
આ તો ખરેખર ચિંતાજનક છે. ચાલો હવે કોઈ સાવ જ અલગ પ્રકારની ઇકોસિસ્ટમ પર જઈએ. પેલું તમે કહેતા હતા હાઇડ્રોથર્મલ વેન્ટ્સ, એ શું છે?
હા, હાઇડ્રોથર્મલ વેન્ટ્સ, આ તો જીવવિજ્ઞાનની સૌથી રોમાંચક શોધોમાંની એક ગણાય. આ ઊંડા સમુદ્રના તળિયે આવેલી ફાટો છે, જ્યાં પૃથ્વીના પેટાળમાંથી અત્યંત ગરમ ખનિજયુક્ત પાણી જાણે કાળા ધુમાડાની જેમ બહાર ફેંકાય છે.
ઓહો,
ત્યાંનું વાતાવરણ વિચારો. અત્યંત ગરમ, ઝેરી રસાયણોથી ભરપૂર અને પ્રચંડ દબાણ.
તો પછી ત્યાં જીવન કેવી રીતે શક્ય બને? સૂર્યપ્રકાશ તો હોય જ ને ત્યાં.
અને એ જ તો ક્રાંતિકારી વાત છે. અહીં જીવનનો આધાર સૂર્યપ્રકાશ નથી, અહીં જીવન રસાયણ સંશ્લેષણ, કીમોસિન્થેસિસ પર આધારિત છે.
રસાયણ સંશ્લેષણ?
હા હા. અહીં ખાસ પ્રકારના બેક્ટેરિયા રહે છે જે પાણીમાં ભળેલા હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા રસાયણોમાંથી રાસાયણિક ઊર્જા મેળવીને ખોરાક બનાવે છે. અને પછી આ બેક્ટેરિયા પર આધારિત આખી ઇકોસિસ્ટમ વિકસે છે. મોટા વિચિત્ર કીડા, કરચલા, છીપ, આ બધા ત્યાં રહે છે. આ શોધે સાબિત કર્યું કે પૃથ્વી પર જીવનના નિયમો આપણે ધાર્યા કરતાં વધુ લવચીક છે અને અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં પણ ઉત્ક્રાંતિની સર્જનાત્મકતા લગભગ અમર્યાદિત છે.
અકલ્પનીય. આ ખરેખર બતાવે છે કે દરિયામાં હજુ કેટલું બધું જાણવાનું બાકી છે. પેલું મ્લાડેનોવનું વાક્ય યાદ આવે છે? ઊંડો સમુદ્ર પૃથ્વીનો સૌથી મોટો જીવંત વિસ્તાર છે, છતાં તે મંગળની સપાટી કરતાં પણ ઓછો શોધાયેલો છે.
બરાબર. અને આ બધી ઇકોસિસ્ટમ્સ, આ બધા જીવો, એ બધું એકબીજા સાથે જોડાયેલું છે. મ્લાડેનોવ કહે છે એમ, દરિયાઈ જીવવિજ્ઞાનને સમજવું એટલે માત્ર પ્રજાતિઓને જાણવી નહીં, પરંતુ તમામ દરિયાઈ જીવનને જોડતા સંબંધોના જાળાને સમજવું.
સંબંધોનું જાળું.
હા, જેમ કે પોષક તત્વોનું ચક્ર, માછલીઓનું સ્થળાંતર. એક જગ્યાએ થતી અસર હજારો કિલોમીટર દૂર પણ દેખાઈ શકે છે. આપણા ગુજરાતના લાંબા દરિયાકાંઠા માટે આ આંતરસંબંધિતતા સમજવી કેટલી મહત્વની છે વિચારી જુઓ.
સાચી વાત છે. પણ હવે આ સુંદર અને આટલી જ જટિલ દુનિયા પર આપણી એટલે કે માનવીય પ્રવૃત્તિઓની શું અસર થઈ રહી છે એની વાત કરીએ.
દુર્ભાગ્ય ગંભીર અસરો થઈ રહી છે. આપણે આબોહવા પરિવર્તનની વાત તો કરી, સમુદ્રનું ગરમ થવું અને એસિડીકરણ, એ સિવાય બીજું છે પ્રદૂષણ.
હા, પ્લાસ્ટિક તો બધે જ છે હવે.
હા, પ્લાસ્ટિક કચરો તો હવે સર્વવ્યાપી બની ગયો છે. દરિયાઈ જીવો એને ગળી જાય છે, એમાં ફસાઈ જાય છે. વળી ખેતરોમાંથી અને ઉદ્યોગોમાંથી આવતા રસાયણો અને પોષક તત્વો નદીઓ મારફતે સમુદ્રમાં ભળે છે અને ડેડ ઝોન બનાવે છે.
ડેડ ઝોન?
હા, એવા વિસ્તારો જ્યાં ઓક્સિજનનું પ્રમાણ એટલું ઘટી જાય કે ત્યાં જીવન ટકી જ ન શકે.
ઓ નો. અને માછીમારી, એ પણ એક સમસ્યા છે ને?
હા, અતિ મત્સ્ય ઉદ્યોગ, ઓવરફિશિંગ, એક બહુ મોટી સમસ્યા છે. જ્યારે આપણે જરૂરિયાત કરતાં વધુ ઝડપથી અને વધુ પ્રમાણમાં માછલીઓ પકડી લઈએ છીએ, ત્યારે એમની વસ્તી ભયજનક રીતે ઘટી જાય છે, જે ભવિષ્યમાં ખોરાકની અછત ઊભી કરી શકે છે.
અને પકડવાની રીતો પણ નુકસાનકારક હોય છે.
હા, કેટલીક માછીમારી પદ્ધતિઓ જેમ કે બોટમ ટ્રોલિંગ, તળિયે જાળ ફેરવવી, એ સમુદ્રના તળિયાને ખેદાન મેદાન કરી નાખે છે અને ઘણીવાર બાયકેચ થાય છે.
બાયકેચ એટલે?
એટલે કે જે માછલી પકડવાનો ઈરાદો ન હોય એવા બીજા જીવો પણ જાળમાં ફસાઈ જાય, જેમ કે ડોલ્ફિન, કાચબા, શાર્ક, એ બિચારા કારણ વગર મરી જાય છે.
આ બધું સાંભળીને તો એમ જ લાગે છે કે આપણે સમુદ્ર પાસેથી બસ લીધા જ કરીએ છીએ, પણ એનું ધ્યાન બિલકુલ નથી રાખતા. શું એના સંરક્ષણ માટે કંઈ થઈ શકે? શું કરવું જોઈએ?
ચોક્કસ થઈ શકે છે અને થવું જ જોઈએ. એક ઉપાય છે મરીન પ્રોટેક્ટેડ એરિયાઝ, MPAs, એટલે કે સંરક્ષિત દરિયાઈ વિસ્તારો બનાવવા, જ્યાં માછીમારી જેવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ હોય અથવા પ્રતિબંધ હોય.
અચ્છા.
બીજું, ટકાઉ પદ્ધતિઓ અપનાવવી માછીમારી માટે પણ અને બીજા દરિયાઈ સંસાધનોના ઉપયોગ માટે પણ. એવી રીતે ઉપયોગ કરવો કે ભવિષ્યની પેઢીઓ માટે પણ એ બચ્યું રહે. અને ત્રીજું, ઇકોસિસ્ટમ આધારિત વ્યવસ્થાપન કરવું, એટલે કે કોઈ એક પ્રજાતિ નહીં પણ આખી ઇકોસિસ્ટમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા.
આ બધું શક્ય છે?
પ્રયત્નો તો થઈ રહ્યા છે. અને આ બધું એ પણ દર્શાવે છે કે માનવ પ્રભાવ ભલે અત્યાર સુધી નકારાત્મક રહ્યો હોય, પણ આપણી પાસે સકારાત્મક પરિવર્તન લાવવાની ક્ષમતા પણ છે. આખરે આ આપણી જવાબદારી છે.
આ બધી માહિતી ખૂબ જ ઉપયોગી છે, પણ આપણે રોજબરોજના જીવનમાં આ જ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ? કંઈક પ્રેક્ટિકલ ટિપ્સ?
હા, ઘણા રસ્તા છે. પહેલું, ટકાઉ સીફૂડ પસંદગી. જ્યારે આપણે માછલી ખરીદીએ ત્યારે થોડી પૂછપરછ કરી શકીએ કે ભાઈ આ ક્યાંથી આવી છે, કેવી રીતે પકડવામાં આવી છે. એવી માછલીઓ પસંદ કરીએ જેની વસ્તી સારી હોય અને જે ટકાઉ પદ્ધતિથી પકડાઈ હોય. ઘણીવાર સ્થાનિક નાના માછીમારો પાસેથી ખરીદવું વધુ સારું હોય છે.
એ વાત સાચી. બીજું શું કરી શકાય?
બીજું, પેલું પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો. આપણે બધા જાણીએ છીએ કે પ્લાસ્ટિક સમુદ્ર માટે કેટલું ખરાબ છે, ખાસ કરીને પેલું સિંગલ યુઝ પ્લાસ્ટિક, સ્ટ્રો, પ્લાસ્ટિક બેગ, બોટલ. એનો ઉપયોગ ટાળીને આપણે ખરેખર મોટો ફરક લાવી શકીએ છીએ.
નાના નાના ફેરફાર પણ ગણાય.
બિલકુલ. ત્રીજું, આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ અને પગલાં. સમુદ્ર પર ક્લાઇમેટ ચેન્જની શું અસર થાય છે એ સમજ્યા પછી આપણે આપણા કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે પ્રયત્ન કરી શકીએ, ઉર્જા બચાવીને, પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરીને વગેરે.
અને જ્યારે આપણે દરિયા કિનારે ફરવા જઈએ ત્યારે શું ધ્યાન રાખવું?
ત્યારે જવાબદાર પ્રવાસન અપનાવવું. કચરો ત્યાં ન ફેંકવો, એ તો સાવ બેઝિક વાત છે. પરવાળા કે બીજા જીવોને ખોટી રીતે અડવું નહીં, નુકસાન ન પહોંચાડવું. જો કોઈ સ્થાનિક સંરક્ષણ પ્રયાસો ચાલતા હોય, જેમ કે બીચ સફાઈ અભિયાન, તો એમાં જોડાઈ શકીએ અથવા એમને ટેકો આપી શકીએ. જ્ઞાન આપણને વધુ જવાબદાર બનાવે છે, ખરું ને?
ખરેખર આંખ ઉઘાડનારી રહી છે. મારા માટે સૌથી આશ્ચર્યજનક વાત તો પેલી ફાઇટોપ્લેન્ક્ટોનની જ હતી કે આટલા સૂક્ષ્મ જીવો પૃથ્વીનો અડધો ઓક્સિજન બનાવે છે. આપણને ખબર પણ નથી હોતી કે આપણે દરિયાના કેટલા ઋણી છીએ.
અને મને સૌથી વધુ પ્રભાવિત કરનાર વિચાર એ છે કે બધું જ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે. સમુદ્રની અંદર સમુદ્ર અને જમીન, સમુદ્ર અને વાતાવરણ, બધું જ. મ્લાડેનો જેને સંબંધોનું જાડું કહે છે ને, એ સમજવું ખૂબ જરૂરી છે. એક નાનો ફેરફાર પણ ક્યાંય મોટી અસર કરી શકે છે. અને હા, ઊંડા સમુદ્રના રહસ્યો અને ત્યાં જીવનની પેલી અકલ્પનીય અનુકૂલન ક્ષમતા, એ જાણવું પણ બહુ રોમાંચક રહ્યું.
તો આજના આખા મંથનનો મુખ્ય સંદેશ મને લાગે છે કે એ જ છે કે મહાસાગરો ખાલી દૂરના વિશાળ પાણીના જથ્થા નથી, પણ મ્લાડેનોવના શબ્દોમાં કહીએ તો જીવંત ત્રિપરિમાણીય પ્રણાલીઓ છે જ્યાં દરેક ઘન મીટરમાં જીવન ધબકે છે. એમને સમજવું અને એમનું રક્ષણ કરવું એ આપણા પોતાના ભવિષ્ય માટે અનિવાર્ય છે.
બિલકુલ, 100% સાચી વાત. આ ખાલી જ્ઞાનની વાત નથી, પણ આપણા ગ્રહ પ્રત્યેની આપણી જવાબદારી અને સમજદારીપૂર્વકના સંચાલનની વાત છે. સમુદ્ર આપણને ટકાવી રાખે છે, તો તેનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ પણ છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.